රශීමැතුම
ගරු කතානායකතුමනි, පළමුුවෙන්ම කතානායකතුමනි, අද මේ වගේ වැදගත් මුදල් පනත් කීපයක් ඉදිරිපත් කරන අවස්ථාවේදී සම්ප්‍රදාය මුදල් ඇමතිවරයා සභාවේ සිටිය යුතුයි. මේක හිතාගන්න පිළිගන්න බැරි තත්ත්වයක් ඇති වෙලා තියෙනවා. මුදල් ඇමතිවරයා අද වෙනකොට විශේෂයෙන්ම රජයේ සේවකයන්ගේ අතිකාල දීමන ගමන් වියදම් කපා හරිනවා කියලා තීරණය කරලා තියෙන මොහොතක, ඒ වගේම ආර්ථිකය ව්‍යාකූල තත්ත්වයක තියෙන මොහොතක මුදල් ඇමතිවරයා මෙතෙන්ට ඇවිල්ලා පනත් ඉදිරිපත් කරන්නේ නැත්තම් මොකටද මේ ආණ්ඩුව? ඒ වෙනුවෙන් ටියුෂන් ගුරුවරෙක් අපේ මිත්‍ර බන්දුල ගුණවර්ධන මහතා එතුමා ඇවිල්ලා ඒ දවස්වල කියනවා මේ විනිමය පාලනය කරන්න බැරි නම් බඩු මිල අඩු කරන්න බැරි නම් මොකටද ආණ්ඩුවක් කියලා. දැන් ඇවිල්ලා වෙන කතාවක් කියනවා. එතුමා දැන් මෙතන ඇවිල්ලා මෙයා මොකද්ද කිව්වේ? මොකක්ද එකක් දොඩවන ආණ්ඩුව වෙනුවෙන් මේක පිළිගන්න පුළුවන්ද? පාර්ලිමේන්තු සභාවක මුදල් ඇමතිවරයාට එන්න බැරි නම් වැඩක් තියෙනවද? ගරු කතානායකතුමනි, බන්දුල ගුණවන්තර මහත්තයයි මම අහන්න කැමති, අර මේ පාරිභෝගික අධිකාරියේ අධ්‍යක්ෂකතුමාට ඔබතුමා තර්ජන කරාද? ඒ මනුස්සයාට තර්ජනය කරලාද මෙහෙද ඇවිල්ලා රෙදි ඇඳගෙනද තමුන්නාන්සේ කතා
කරන්නේ?
ගරු කතානායකතුමනි, මේ පටන් ගත්ත වෙලේ ඉඳන්
හරි
මේ පාර්ලිමේන්තුවකට ඇවිල්ලා තමුන්නාන්සේ පාර්ලිමේන්තුවට එන්නේ ඉස්සෙල්ලා මම පාර්ලිමේන්තුවට ඇවිල්ලා තියන්නේ නෙවෙයි.
එතකොට මේ ටික කරලා ඇයි බැරි මුදල් ඇමතිවරයාට ඇවිල්ලා මේක ඉදිරිපත් කරන්න? තමුන්නාන්සේ මොකද්ද කිව්වේ? තමුන්නාන්සේ කියපු කතාව මේ රටේ මිනිසුන්ට තේරුනේ නැහැ. මේ රටේ දැවෙන ප්‍රශ්න තියෙද්දි, ඒ නිසා මම මේ වෙලාවේදී මම කියන්න කැමති මේ කෝවිඩ් වෛරසය විදේශයෙන් ගෙනාපු එකක්, විදේශ රටකින් ආපු එකක් කෝවිඩ් වෛරසය. හැබැයි අපේ ප්‍රශ්නය තියෙන්නේ මේ ආණ්ඩුවම නිර්මාණය කරපු වෛරසයක් තියෙනවා, මේ ආර්ථික වෛරසය. ඒ ආර්ථික වෛරසය ගැන කතා කරන්න මුදල් ඇමතිවරයා ඉන්න ඕනේ මෙතන. ඒ ආර්ථික වෛරසය ආර්ථික ඝාතකයන් විසින් නිර්මාණය කරපු එකක්. මේ වෙනකොට මේ රටේ මූල්‍ය අංශය, මුදල් අංශය, දේශීය නිෂ්පාදන අංශය, ඒ වගේම කෘෂිකාර්ම අංශය, විදේශ විනිමය අංශය, නැත්තම් බාහිර අංශ, මේ අංශවලට ඒ අංශවල ගර්භයටම මේ වෛරසය විදලා තියෙනවා. එතකොට මේ ප්‍රශ්නය, මේ ආර්ථික ප්‍රශ්නය නිර්මාණය වෙන්නේ එතනින්. එතකොට මේ වෛරසය හරහා අද මේ ආර්ථිකයට හුස්ම ගන්න බැරි තැනකට තල්ලු වෙලා තියෙන්නේ. ඇත්ත කියන්න නම් අපේ ආර්ථිකයට බහුවිධ ශරීර අවයව විකලවීමක් සිදු වෙලා තියෙනවා. මල්ටිපල් ඕගන් ෆේලියර් එකක්. එතකොට මේ වගේ තත්ත්වයක් තියෙනකොට මේකට වග කිව යුත්තේ කවුද? මම කියන්නම්. ඔබලා රජයක් හැටියට මේ පවතින තත්ත්වයට වග කියන්න ඕනේ. බලයට ආගමන් කෝටි 60,000ක් රාජ්‍ය ආදායම අහිමි කරලා කෝටි 60,000ක් අහිමි කරා. එක මිනිස්සෙකුට ඒකේ වාසිය ගියේ නැහැ. ගද මිතුරන්ගේ සාක්කුවට ගියා. ඒකෙන් මොකද්ද වුනේ? ලොකු හිඟයක් ඇති වුණා. අයවැය පරතරයක් ඇති වුණා. එතනින් පළමුවෙන්ම වුණේ ශ්‍රේණිගත ආයතන අපිව පහත් කරා. ජාත්‍යන්තර විශ්වාසය බිඳ වැටුණා. ජාත්‍යන්තර විශ්වාසය බිඳ වැටුණාත් එක්කම රුපියල ෂෙය වීම පටන් ගත්තා. රුපියලේ අගය අඩු වුණා. ණය ගෙවීම කරන්න බැරි වුණා. ණය ප්‍රශ්නය, ඩොලර් ප්‍රශ්නය ඇති වුණා. අපේ තෙල්, ඒ වගේම අත්‍යවශ්‍ය භාණ්ඩ අපි ආනයනය කරනවා. එතකොට වුණේ මොකද්ද? ඉම්පෝර්ටඩ් ඉන්ෆ්ලේෂන්, ආනයනය කරපු උද්ධමනය. ඊළඟට ඒකම මේ මොකද්ද කරේ? අසීමිත මුදල් අච්චු ගහන්න පටන් ගත්තා, MMT කියලා. එතකොට ඒකෙන් වුණේ දේශීය උද්ධමනය. මේ ප්‍රශ්නය ඔබ විසින්ම නිර්මාණය කරපු ප්‍රශ්නයක්. එතකොට ඔබතුමන්ලා කියනවා, බන්දුල ගුණවන්තර මහත්තයා පැනලා ගියා, මම එයාට කියන්නම් මේක අපි විසින් පටන් ගත්ත ප්‍රශ්නයක් කියලා. හැබැයි දවස් 52 බලෙන් ආණ්ඩුව පෙරලලා ඉඳගන්න දවස් 52 කරල්ලක් කරා. ඒ වෙනකොට මේ රටේ ප්‍රාථමික ශේෂය, එතකොට ඒ දවස් 52 ඇතුළ 2018 බැඳුම් කරවල භාණ්ඩාගාර බිල්පත් කෝටි 660ක් ලංකාවෙන් පිටත්ව ගියා. ඒ වගේම රුපියල අවප්‍රමාණය වුණා. විදේශ සංසිතේ ඩොලර් බිලියනකින් අඩු වුණා. US ඩොලර් මිලියන 500ක් කොටස් වෙළඳ පොලේ ආපහු ගියා. එතකොට ආණ්ඩුවේ ආදායම් කෝටි 720ක් අවම වුණා. එහෙම තියෙද්දි 2018 වෙනකොට අපි ලංකාවේ තියෙන ලොකුම ණය කෝටි ඩොලර් බිලියන 5.9ක් නැත්තම් කෝටි 1,09,000ක් කිසිම ප්‍රශ්නයක් නැතුව ගෙව්වා. අපි රට වැටෙන්න දුන්නේ නැහැ. ඒ විතරක් නෙවෙයි, අපි පළවෙනි වතාවට මේ රටේ ප්‍රාථමික ශේෂය කියන්නේ ආදායම මූලික වියදම අඩු කරාම ආදායමෙන් ඒක තමයි ප්‍රාථමික ශේෂය. රටේ මූල්‍යාංශයේ කාර්ය සාධකය ශක්තිය ප්‍රදර්ශනය කරන්නේ ප්‍රාථමික ශේෂය. ශ්‍රී ලංකාවේ ප්‍රාථමික ශේෂයේ ධනාත්මක තත්ත්වයක් ඇති වෙලා තියෙන හතරවරක් පමණයි. ඒක දෙවැනි දෙපාරක් 1954 1955 කොරියන් යුද්ධය කාලේ, කොරියන් වෝ බූම් එක කාලේ. ඊට පස්සේ ප්‍රාථමික ශේෂයේ ධනාත්මක තත්ත්වයක් ඇති වුණේ 2017 2018 ඊළඟට 2019 පාස්කුරිතා බෝම්බෙත් එක පවා අපි ඒ ශේෂයේ ධනාත්මක තත්ත්වයක් ඇති කරා. දැන් මෙයා කියනවා අපි මේ ප්‍රශ්නේ ඇති කරයි කියලා. බන්දුල ගුණවන්තර මහත්තයා කියනවා අපි සරුංගල් වෙස්මුන් මුණු මේ රටට ගෙනල්ලා විදේශ විනිමය නාස්ති කරයි කියලා. හැබැයි එතුමාගෙන් මම උත්තරයක් අහනවා. 2014 වෙනකොට මේ ආණ්ඩුව පොහොට්ටු ආණ්ඩුව තියෙනකොට 2014 අපේ ආනයන ප්‍රමාණය ඩොලර් ප්‍රමාණය ගත්තම ඩොලර් බිලියන 22යි. හැබැයි 2019 අපි යනකොට අපේ ආනයන බිල ඩොලර් බිලියන 17යි. ඩොලර් බිලියන 4 4 මාරක් අඩු කරා අපි. ඒක තමයි අපේ හැකියාව. කරු කතානායකතුමනි, ඒ නිසා මේ තත්ත්වය උඩ මේ ආර්ථික අර්බුදය නිර්මාණය කරන්නේ නිවාඩ් කබ්‍රාල් මහතා, ඒ නිර්මාණය කරපු ඒ ආර්ථික ඝාතකයන්ගෙන් එක්කෙනෙක්. අද එතුමා ආර්ථික ඒ ප්‍රශ්නේ නිර්මාණය කරලා ජාත්‍යන්තර ප්‍රජාවේ තියෙන විශ්වාසය බිඳවට්ටවලා තියෙනවා එතුමා කරපු ප්‍රකාශවලට. එහෙම කියන තැනැත්තව මහා බැංකුවේ අධිපති හැටියට පත් කරා. නිවාඩ් කබ්‍රාල් මහතා මහා බැංකුවේ අධිපති හැටියට කලිනුත් හිටියා. එතකොට එතුමාගේ කාලේ ප්‍රයිමරි ඩීල කියන ප්‍රාථමික බැඳුම් කර ගනුදෙනු කරුවෙක් එන්ට්‍රස් සමාගමට බලය දීලා, පර්මිට් එක දීලා, ලයිසන් එක දීලා, විදුලි බල මණ්ඩලයේ මුදල්, මහා බැංකු සේවකයන්ගේ විශ්‍රාමික මුදල් ටික අරගෙන කෝටි 1200ක වංචාවක් සිදු වුණා. ඒ පාඩුව කවුද වගේ කිව්වේ? 2006 ගෝල්ඩ් ක්වෙස් කියන පිරමිඩ් ස්කීම් එකක කෝටි ගානක පාඩුවක් සිදු වුණා එතුමාගේ කාලේ. ඊළඟට ග්‍රීක බැඳුම් කරවල කෝටි 3500ක පාඩුවක් මේ රටට සිද්ධ වුණා. පම්ප් ඇන්ඩ් ඩම්ප්, EPF ගනුදෙනුවල රාජ්‍ය ආයතන කීපයක කෝටි ගානක පාඩු සිදු වුණා. ඒ වගේ කෙනෙක්ව ගිහිලා ඔතන පත් කරනවා. නිවාඩ් කබ්‍රාල් මහතා මහ බැංකුවට නැවත පත් කිරීම මම දකින්නේ හරියට අර කාවෝ ඉන්නේ කාවන්ට රෙදි අල්මාරිය දුන්නා වගේ. මොකද කාවෝ කියන්නේ, කාවන් කියන්නේ අහුවෙන්න රෙද්ද කනවා. හොඳ වෙලාවට ආණ්ඩු පක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරු අද රෙදි අඳගෙන ඉන්නේ නැහැ, ඉරුවතින් ඉන්න නිසා. නැත්නම් තමුන්නාන්සලගේ තියෙන රෙදි ටිකක් කයි දන්නේ නැතුවම. දැන් ඊයේ පෙරේදා සී දවුලාගල මහත්මිය මහ බැංකුවේ නිලධාරිනියක් අයින් කරා. ඇයි? මේ කාවෝ වෙදි විතරක් නෙවෙයි පොත්පත්ත් කනවා. දැන් එයාගේ පොත්පත් දත්ත ඔක්කොම ටික දැන් වෙනකොට මේ කාවෝ කාලා ඉවර කරලා ඇති. ඔක තමයි ප්‍රශ්නය. ඒක තමයි ඔයාලා එයාව එතෙන්ට පත් කරන්නේ. මහ බැංකුව කියන්නේ මූල්‍ය කාර්යභාර කීපයක් තියෙන ආයතනයක්. ඒකේ ප්‍රධානම දේ තමයි ස්වාධීනත්වය. රටේ ආර්ථිකය ගෙනියන්නට ඒක ස්වාධීනත්වය තියෙන්න ඕනේ. හැබැයි මහ බැංකුව දේශපාලනීකරණයට ලක් කරපු හැම රටකම ආර්ථික අර්බුද නිර්මාණය වෙලා තියෙනවා. දේශපාලන ඉත්තපත් කරපු තැන්වල ලොකු ගැටලු ඇති වෙලා තියෙනවා. දේශපාලනීය කරපු රටවල් කීපයක් කියනවා නම් ආජන්ටීනාව, හංගේරිය, සිම්බාබ්වෙ. මේ රටවල් නිදසුන් හැටියට ගන්න පුළුවන් අසීමිත මුදල් අච්චු ගායපුවා. ඒකෙන් තමයි ප්‍රශ්න ආරම්භ වුණේ. සිම්බාබ්වෙ ගන්න උදාහරණයක් හැටියට රටේ අසීමිත මුදල් මහ බැංකුවෙන් අච්චු ගාපු නිසා මොකද්ද ඒ රටට ඇති වෙච්ච ප්‍රතිවිපාකය? පළමුවෙන්ම සිම්බාබ්වේ වල තියෙන කරන්සි එක විනිමය සිම්බාබ්වේ ඩොලරය 2018 වෙනකොට කතානායකතුමනි එක US ඩොලරයකට සිම්බාබ්වේ ඩොලර් කෝටි 260ක් ඕනේ වුණා මාරු කරන්න. එක US ඩොලරයකට සිම්බාබ්වේ ඩොලර් කෝටි 260ක් කොච්චර අවප්‍රමාණය වුණාද තමන්ගේ ඒ මුදල උද්ධමනය මිලියන ගාණෙන් වැඩි වුණා. ඒ රටේ 2009 වෙනකොට සිම්බාබ්වේ රටේ තමන්ගේ විනිමය අක්‍රිය කරන්න අවලංගු කරන්න වුණා. හරියට රුපියල අවලංගු කරනවා වගේ. අන්තිමේට සිම්බාබ්වේ වල 2009 සිට ගනුදෙනු කරේ US ඩොලර් වලින්. ඒ වාගේ ප්‍රශ්නයක් අපට නොවෙන්න අපි දෙයියන්ගෙන් ආරක්ෂාව ඉල්ලන්න ඕනේ. මොකද මේ යන විදියට කොහෙ නවතීද? හැබැයි සිම්බාබ්වේ රටේ නිදහස ලැබුණේ 1960. 1960 නිදහස ලැබෙනකොට සිම්බාබ්වේ ඩොලර එක ඇමරිකන් ඩොලර එකට වඩා ශක්තිමත්. එහෙම තිබුණු රටක් තමයි ශීඝ්‍රයෙන් වැටුනේ. ඒක මොකද්ද වුනේ? මුගාබ්වේ කියන ජනාධිපතිවරයා කෘෂිකර්මාංශයට තමයි ඉස්සරම අත ගහලා බලපෑම් කරලා මිලිටරි එක යවලා හමුදාව යවලා ඒවා බලෙන් අරගෙන ගෝත්‍රිකවාදය වපුරලා ව්‍යාප්ත කරලා රටේ ප්‍රශ්න ඇති කරලා ඒ කෘෂිකර්ම නිෂ්පාදනය බිඳවැට්ටුවා. ආහාර හිඟයක් ඇති වුණා. පිටරටින් ආහාර ගෙන්නන්න වුණා. ඊට පස්සෙන් විනිමය ඩොලර් හිඟයක් ඇති වුණා. ඊට පස්සේ මුදල් ලච්චු ගැව්වා. උද්ධමනය වැඩි වෙලා රට විනාශ වුණා. මේ රට යන්නේ ඒ පාරේම නෙවෙයිද කියන එක මොහොතකට හිතන්න. වග කිව යුතු විපක්ෂයක් හැටියට ඒ නිසා තමයි අපි කතා කරන්නේ. නිවාඩ් කබ්‍රාල් මහත්තයා නියෝජනය කරන්නේ මොන ප්‍රතිපත්තිද? එතුමා මේ පාර්ලිමේන්තු ඇමතිවරයෙක් හැටියට ඉන්නකොට ඉකොනොමි නෙක්ස්ට් කියන ආයතනයෙන් එයාගෙන් ප්‍රශ්නයක් ඇහුවා. මේ ඩොලර් ණය ගෙවන්නේ කොහොමද සල්ලි නැතුව කියලා. එතුමා කියන්නේ හරි පහසුයි. අපි මේ රටේ තියෙන මහා තැපැල් කාර්යාලය, ග්‍රෑන්ඩ් ඕරියන්ටල් හෝටලය, ට්‍රැක්ටර් සංස්ථාව, අපේ දින දේපළ ටික අපි විකුණලා ඒ ණය ටික ගෙවනවා කියලා. මේ වගේ මතයක් තියෙන කෙනෙක්ට මහා බැංකුවේ අධිපති ඇසියට පත් කරන එක මේ ආණ්ඩුවට මොලේ තියනවාද? ඊළඟට නිවාඩ් කබ්‍රාල් මහතා තමයි මුදල් ලච්චු ගහන MMT කියන යල් පැනපු ඒ ප්‍රතිපත්තියට අනුග්‍රහය අනුබල දුන්නේ. එතකොට සිම්බාබ්වේ මතක් වෙන්නේ නැද්ද මේ මුදල් ලච්චු ගහන හැටි? ඒ ප්‍රශ්නයෙන් නිර්මාණය වෙන්නේ. එතකොට මුදල් මේ නිවාඩ් කබ්‍රාල් මහතා එතුමාගේ කාලේ මෙහි ඇමතිවරයා හැටියට ඉන්නකොට 2020 සමස්ත වශයෙන් කෝටි 65,000ක් මුදල් ලච්චු ගහලා තියෙනවා. කෝටි 65,000ක්. මේ වසරේ ජූනි මාසේ 2021 කෝටි 20,800ක් අච්චු ගහලා තියෙනවා. මට ආරංචි ඊයේ පෙරේදා එතුමා ගිය ගමන් කෝටි 50,000ක මුදල් අච්චු ගැහුවයි කියලා. ඒක මට සනාථ කරන්න බෑ. එහෙම කතාවක් තියෙනවා. එතකොට රුපියලේ අගය ජාත්‍යන්තරයේ පමණක් නොවේ අපේ දේශීය වෙළඳපොලේ රුපියල මස්තු බාල්ද වෙලා තියෙනවා. ඒක තමයි ඇත්ත. මේක මට තහවුරු කරන්න පුළුවන්. 2019 අපි මේ රට බාර දෙනකොට හාල් මැස්සො කිලෝ එකක් රුපියල් 450යි. අද හාල් මැස්සො කිලෝ එකක් රුපියල් 850යි. 17 එක 195යි. අද 395යි. හැබැයි ගන්න බෑ. කිරිපිටි ග්‍රෑම් 470ට අපි දුන්නේ දැන් 460යි. පරිප්පු කිලෝ එක 2019 110යි. අද 280යි. මුං ඇට 205යි. අද 850යි. ගෑස් එක 1493ට දුන්න අද 1897යි. පැනඩෝල් කාඩ් එක රුපියල් 18ට තිබුණ එක රුපියල් 36යි. මට මේක කියාගෙන යන්න පුළයි. භයානක දේ තමයි මේකේ ඉන්න මන්ත්‍රීවරුන්ට ජනතා අභිප්‍රාය, ජනතා හැඟීමක් නැහැ. මේ ගැන කතා කරන්නේ නැහැ. මේක භයානකයි. මේ නිසා තමයි විපක්ෂයක් හැටියට අපි මේක කතා කරේ. පෙරේදා බාර්තික ඇරියා. ඇයි බාර්තික ඇරියේ? රජයට ආදායම් නැති නිසා. ආදායම් කපාදුව කරලා සුරාබදු එකතු කරන්න. ගෙවල්වල අම්මලා තමන්ගේ දරුවන්ට පරිස්සම් කරපු මුදල් ටික, කිරි ටික ගන්න, ආහාර ටික ගන්න, ඖෂධ ටික ගන්න මොකද්ද කරේ? ඒ ටික රජය අරක්කු ගන්න කොළඹවල ඒක උරාගත්ත තමන්ට ආදායම් නැති නිසා. මේක හරිද? එදාම බාර අරලා, එදාම කිරිපිටි හිඟයක් තියෙනවා රටේ. ඒ වෙලේම හාල් හිඟයක් තිබුණා බොහෝ ප්‍රදේශවල. කිරිපිටි මිල ඉස්සුවා. හාල් 98ක් කිව්වට රුපියල් 112ට නාඩු කිලෝවක් ගන්න බෑ. ඒක තමයි යථාර්ථය. මේ මිනිස්සුන්ගේ ප්‍රශ්න වලට උත්තර දෙන්නේ කවුද? මහ බැංකුවේ සංඛ්‍යාලේඛන අංශය. ඒ අංශය ජූනි මාසේ 2021 මාධ්‍ය නිවේදනයක් නිකුත් කරනවා. කොළඹ පාරිභෝගික මිල දර්ශකය අනුව ජූනි මාසේ උද්ධමනය 5.2%කින් වැඩි වෙනවා. ප්‍රධාන හේතුව ආහාර මිල වැඩිවීම. වාර්ෂික යෝන්‍ය ආහාර උද්ධමනය 11.3%කින් ඒ වෙනකොට වැඩි වෙනවා. දැන් ඊට වඩා වැඩි වෙලා ඇති. ඊට අමතරව ඖෂධ, ප්‍රවාහන, ගෑස්, ඩීසල්, පෙට්‍රල් ඒ ඔක්කොම වැඩි වෙලා තියෙනවා. එතකොට මේ ඔක්කොම තියෙද්දි මේ රජය අසීමිත මුදල් අච්චු ගැසීමෙන් අකණ්ඩ උද්ධමනයක් නිර්මාණය කරලා තියෙනවා. අකණ්ඩ උද්ධමනයත් එක්ක රටේ පුරවැසියන්ට සතු ධනයෙන් වැඩි කොටසක් රහසිගතව හෝ අපරීක්ෂාකාරීව අන්දමින් අපහරණය කරන්න කටයුතු කරලා තියෙනවා. මේ උපාය මාර්ගය හරහා මුදල් අපහරණය කිරීම, අහිංසක ජනතාවගේ මුදල සොරා කෑම පමණක් නොවේ, මේ අපහරණය හිතුවක් ආරන්දමින් කරමින් මේ ක්‍රියාදාමය හරහා මේ රටේ බහුතරයක් හිඟමනයට පත් කරලා අතලොස්සක් ධනවතුන් බවට පත් කරලා තියෙන බව මේක ඉතා පැහැදිලි. එනිසා කතානායකතුමනි, මේ රටේ අවිධිමත් අංශයේ, ඒ කියන්නේ විශාල පිරිසක් 60%ක්ම සේවය කරන්නේ අවිධිමත් අංශයේ. ඒ කියන්නේ කුඩා කර්මාන්ත කරන, ස්වයං රැකියා කරන, ඌබර්, පික්මි වැඩ කරන, දීමෝ බට්ටා එළවන, වෑන් ඩ්‍රයිවර්ලා කඩසාප්පු වල වැඩ කරන මේ මිනිස්සුන්ගේ අද රස්සාවල් නැති වෙලා තියෙනවා. ඒගොල්ලෝ තමයි අවිධිමත් අංශයේ පළමුවෙන්ම රස්සාවල් වලින් අයින් කරන්නේ. නැත්තම් පඩි 150කින් කපන්නේ. මේ මිනිස්සුන්ට අනිත් රජවල් වලින් ආධාර දුන්නා. මේ මිනිස්සුන්ට තම සතයක් දීලා නැහැ. මේ මිනිස්සුන්ට ජීවත් වෙන්න බෑ. තමන්ගේ ජීවන වියදම 5 ගුණයකින් වැඩි වෙලා තියෙනවා. මේකට අහන්ගොඩ උත්තරයක් දෙන්න බැරි වෙලා තියෙනවා. එම නිසා අපි මුදල් අමාත්‍යවරයාගෙන් අහන්නේ, ඔබට අපේ විපක්ෂ නායකතුමා ජනමතය විමසන්න කිව්වා. අපි ඉල්ලුවේ ඡන්දයක් නෙවෙයි. හැබැයි ආණ්ඩුවට මේක ගෙනියන්න බැරි නම් අපට තේරෙනවා විපක්ෂයක් හැටියට අපි මේකට න්‍යායාත්මක වැඩපිළිවෙලක් ව්‍යුහාත්මක වෙනසක් කරලා රට ගොඩ ගන්න වැඩපිළිවෙලක් තියෙනවා. ඔබට කරන්න බැරි නම් ඔබ ජනමතය විමසලා ඔබ වෙන තීරණයක් කරන්න ඕනේ. මේ රට බේර ගන්න වෙන කට හරි බාර දෙන්න ඕනේ.
කොහොම සුදී අනුබල රෝහිත බෙගුණෝදන ඔඩර් ප්ලීස් ඔඩර් ප්ලීස් ඩෙපියුටි ස්පීකර් විල් ටේක් ද චෙයාර්.
ඔබතුමා නියෝජ්‍ය කතානායකතුමනි, ගරු කොමිස්තුති, අරු මුදල් අමාත්‍යතුමා විසින් අද දිනේ ඉදිරිපත් කරන සුරාබදු ආඥාපනත යටතේ නිවේදන, ඒ වගේම වරායහා ගුවන්තොටුපළ, ඒ වගේම විශේෂ වෙළඳ බහණ්ඩ බදු පනත් යටතේ ඉදිරිපත් කරන මේ සියලුම නියෝග අද දවසේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන අවස්ථාවේදී මට පෙර කතා කරපු කබීර් හසීම් පාර්ලිමේන්තු මන්ත්‍රීතුමා, මුදල් ඇමතිතුමා මේ සභා ගර්භයේ නැති එක ගැන කතා කරා. බය වෙන්න එපා ගරු මන්ත්‍රීතුමනි, මුදල් ඇමතිතුමා ඉන්නවා. අවශ්‍ය කරන ඒ කියන අහපු ප්‍රශ්නවලට පිළිතුරුත් අපි ළඟ තියෙනවා. ආණ්ඩුවක් හැටියට ඉදිරියට ආර්ථික වශයෙන් ගොඩනගන හැටිත් වැඩපිළිවෙල තියෙනවා. ඒ ගමම්ම මට මතක් වුණා ඔබේම වචනවලින්. බැඳුම් කරය, ඒ වගේම මහා බැංකුවේ අධිපති, ඒ වගේම ආර්ථික කළමනාකරණය කරන්න බැයි නම් අපිට බාර දෙන්න, අපිට ඒ හැටිය තීනවා. මේ සියල්ලම ගැන ඉතාම හොඳින් ඉවසීමෙන් අහගෙන හිටියා. ඒ ඉවසීමෙන් අහගෙන ඉන්නකොට මට මතක් වෙනවා, ගරු පාර්ලිමේන්තු මන්ත්‍රීතුමනි, ඔබ පක්ෂයේ මහලේකම්වරය හැටියට, අද ඉන්න පක්ෂේ නෙවෙයි, සිරිකොත අර පිටකෝට්ටේ තියෙන සිරිකොත මන්දිරේ මෙතන දැන් ඉඳලා ගිය රනිල් වික්‍රමසිංහ ඒ පක්ෂේ නායකයාගේ ලේකම්වරය හැටියට එදා 2015 ජනවාරි 8 වෙනිදා හදාගත්තු ආණ්ඩුව රටට ඉතාම හොඳ ස්වර්ගයක් නිර්මාණය වෙනවා. රටේ මිනිස්සු ඉතාම හොඳින් ජීවත් වෙන වාතාවරණයක්, මිනිස්සුන්ගේ ආර්ථික වර්ධන වේගයක්, රට සුරපුරයක් බවට පත් කරන්න හදාගත්තු ආණ්ඩුව ඔය කතා කරපු වචන වලින්. ඒ හදාගත්තු ආණ්ඩුවේ එදා කබීර් හසීම් කැබිනට් ඇමතිවරයෙක් හැටියට, පක්ෂේ මහලේකම්වරයා හැටියට ඉඳද්දී මේ ආර්ථික කළමනාකරණය අද ඔස්තාර් කෙනෙක් කියන මෙතන කතා කරපු, ඒ ආර්ථිකය ගැන ඉතා හොඳ විශේෂඥ දැනීමක් තියෙන කබීර් හසීම් මන්ත්‍රීවරයා ඉන්න වෙලාවේ, එදා 2015 පෙබරවාරි මාසේ 22 වෙනිදා තයිකෝඩ් දාගෙන තමන්ගේ නායකයා විසින් සිංගප්පූරුවෙන් මෙරටට ආනයනය කරන මහා බැංකුව අධිපතිවරයා විසින් මහා බැංකුව මහා දවාලේ මංකොල්ල කනවා. සිංහලෙන් නෙවෙයි, ඉංග්‍රීසියෙන්. ඉංග්‍රීසියෙන් මංකොල්ල කන්න. ඉංග්‍රීසියෙන් මංකොල්ල කනකොට බොහොම අගේට කබීර් රසින් මන්ත්‍රීතුමා සිංහලෙන් අහගෙන ඉන්නවා. අරයා ඉංග්‍රීසියෙන් හොරගම් කරනවා, මෙයා සිංහලෙන් අහගෙන ඉන්නවා. සිංහලෙන් අහගෙන හිටියා විතරක් නෙවෙයි, ඒක ඇතුලේ කතන්දර ගානක් තියෙනවා. අගෝස්තු මාසේ වෙනකොට එනවා මහා මැතිවරණය, කම්පික මන්ත්‍රීතුමනි. මහා මැතිවරණය එනවා. මහා මැතිවරණය එනකොට සිරිකොතට එන්නේ අර මහා බැංකුවේ මංකොල්ල කාපු මුදල් වල අර තහඩු ගාපු ලොරියෙ ඒ මුදල් වලින් කොටසක්. කොටස ඇවිල්ලා ඔන්න කෙලින් වෙනවා. මන් දැනගත කැලින් වෙනවා කියලා. අර ස්පින් එක අයි කරලා තියෙන ටක් ගාලා උඩ
එනවා. මම පක්ෂයේ මහලේකම්වරයා හැටියට හිටපු එක හරි. මම දන්වා සිරිකොතේ බැංකු ගිණුම් වල තිබුණු මුදල් ප්‍රමාණය මේක පට්ට බොරුවක්. මේක නිරාරති කරන්න.
හරි. මගේ දැන් ඔබේ බොරුව අහන් ඉන්න තරම් මම කොච්චර වැදගත් වුණාද? ඔබ කියපු ඒ අමූලික බොරු ටික, අර රෙදි කාවෝ කාපු හැටි ටික, රෙදි කාවෝ නෙවෙයි, රෙද්ද නැතුව හිටිය 2015 ආණ්ඩුව හදාගත්තට පස්සේ රෙද්ද නැතුව ගමේ ගියේ. තමුන්ගේ ගමේ එදා අර බුදු පිළිම කඩනකොට ඒකට එදා පියවර ගන්න දුන්නා නම් එහෙම මහා පාස්කු මහා ප්‍රහාරය වෙනවද? ඔබතුමා ඒවත් අහන්න මේගොල්ලන්ගේ. ලේකම් කටට වෙඩි දිව්වා. ආණ්ඩුව ඇතුලේ හිටිය හුරතල්ලු වගේ බය වුණා. ඉතුරු ඉන්න කැබිනට් අවදිවරුන්ට බලවේගය වැඩි වුණා. ආණ්ඩුව හැදුවේ අපි කියලා බලවේගයක් පෙන්නවා, එක්තරා ජාතියක්. එකට යට වෙලා ඉඳලා අද කතා කරනවා සුද්ධවන්තයෝ වගේ. ඒ නිසා බොහොම පැහැදිලිව ඒ මහා බැංකු අධිපතිවරයා ගැන කතා කරපු එක ඔබෙන් මහගන්න ලැබිච්ච එක ඉත අගේ කියලා මම විශ්වාස කරනවා. මහා බැංකු අධිපතිවරයා ගැන මේ පාර්ලිමේන්තුවේ අපි හිටිය ඔය අනිත් පැත්තේ විපක්ෂේ වාඩි කරන රයිල් වික්‍රමසිංහ හිටපු අගමැතිතුමා මෙන්න මේ පුටුවේ මේක ඉඳලා ඔය සභාවේ මේ උඩට ගෙනාවා. මහා බැංකුව මංකොල්ලක් ආවේ එක සම්බන්ධයෙන් නීතිඥ මහතුරු තුන්දෙනෙක්වපත් කෙරුවා. සිරිකොතන් ගැලවපත් කෙරුවාපත් කළා කිව්වා. මේ මේ විපක්ෂයේ චෝදනා කරනවා කිව්වා. විපක්ෂය මේ මේ වගේ මහා මොලකරුවෙක් මේ ආර්ථිකය හදන්න ආපු ඉතාලම සිංගප්පූරුවේ ඒ විශේෂඥ දැනුම අරන් ආපු මිනිහට මඩ ගහනවා කියලා කිව්වා.පත් කරා ත්‍රිපුද්ගල කමිටුව. ඒ කමිටුවපත් කළා මොකද්ද කරේ? ත්‍රිමිසු කමිටුවපත් කළා. ඒ තුන්දෙනාත් මෙතෙන්ට අවිල්ල ඉඳගෙන පාර්ලිමේන්තුවේ රයිල් වික්‍රමසිංහ හිටපු අගමැතිවරයා කියනවා එහෙම කිසි වංචාවක් සිද්ධ වෙලා නැහැ කියලා. කිසිම වංචාවක් සිද්ධ වෙලා නැහැ කියලා. කොට දෙවි හාමුදුරුවනේ මෙතුමන්ලාට පුළුවන් කමක් තිබුණා නා. ඒ විදිහට ඒ මහා බැංකුව මංකොල්ල කාපුවක පැත්තක තියමු. ඉතින් කබීර් රසින් මන්ත්‍රීතුමාට තිබුණානේ දෙවි හාමුදුරුවනේ ඔය කියපු මොලේ පාවිච්චි කරන්න එදා. මොකටද රවි කරුණානායකට දුන්නේ මුදල් ලැබතිකම? මොකටද මංගල සමරවිලට දුන්නේ මුදල් ලැබතිකම? මේ කියන්නේ මේක මොලයක් නෙවෙයි මේක වටිනවා. ඒ තරම් හොඳ මොලයක් මේක දෙයියේ දැන් කියපු වැඩි බාර දෙන්න ලුවාණ්ඩුව මරු බඩුව බාර දෙන්න නියම වහන්නේ බාර දෙන්න. ඉතුරු ටික මං කියන්නේ සිරිකොතේ ආපු මුදල් ටික ගැන. ඒක ටික මං කියන්නේ ආසන සංවිධායකවරුන්ට බෙදුවා. එක්සත් ජාතික පක්ෂයේ මුළු රටේම ආසන සංවිධායකවරුන්ට මුදල් බෙදුවා. ඒ මුදල් කාගේ මුදල්ද? මහා බැංකුව මංකොල්ල කාපු මුදල්. ඒකෙත් ප්‍රශ්නයක් තියෙනවා. බෙදනකොට දීපු ගහන නෙවෙයි එතෙන්ට ගිහිල්ලා තින්නෙත්. 100 දෙන්න ගම මෙතෙන්ට 80 ගිහිල්ලා. එහෙම ගහපු අයියලා නෙමේ. දැන් කතා කරන්නේ. එහෙම ගහලා දැන් නිකන් තොත්ත බබ්බු වගේ මේ කතා කරනවා. ඉතින් අපි කියන්නේ කරුණා කළා මේ කියන විදියට එදා රට පාලනය කරා නම් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 2015 ඉඳලා 2020 වෙනකන් මොකද්ද රටේ තිබ්බ ප්‍රශ්නේ? අපිට කියන්න. රටේ තිබුණද මොකක් හරි ආපදාවක් තිබුණා? මේ වගේ ගෝලීය වසංගතයකට අපි මුහුණ පෑවද? ඒ වගේම ත්‍රස්තවාදයක් තිබුණාද? ඒකට මුහුණ දුන්නද අපි? එහෙම නැත්නම් මහ පරිමාණයේ ජාත්‍යන්තරයේ භාණ්ඩවල මිල ඉහළ යාමක් තිබුණාද? තෙල් මිල ඉහළ ගිහිල්ලා තිබුණාද? නෑ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ කිසි දෙයක් තිබුණේ නෑ. තෙල් මිල පහළ වැටලා තිබුණා. යුද්ධයක් අවසන් කරපු රටක් බාර දුන්නේ. ඒ වගේම ඉතාම හොඳ තත්වයක බාර දීපු තත්වයකට මම කියන්නම් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. එදා බාර දෙනකොට 2015 ජනවාරි 8 වෙනිදා බාර දෙනකොට ආර්ථික වර්ධන වේගය 7.4යි. 2010 ඉඳන් 14 වෙනකන් 2015 2.3ට අඩු වුණා. ඒක බුද්ධල ආදායම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඇමරිකානු ඩොලර් 3853යි. ඒක 3852කට අඩු වෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මේ වගේ තියෙන ආපදාවක් නැති ප්‍රශ්නයක් නැතිනම් ඇයි එහෙම අඩු වෙන්නේ? මොකද ප්‍රශ්නය? මේ වගේ ආර්ථික ඔස්තාල්ල තින්දැද්දි මේ වගේ මහ මොලකරුව තින්දැද්දි එහෙම අඩු වුණේ කොහමද? අපිට කියලා දෙන්නේ අඩු වෙච්ච විදිය. අපිට තියෙන අභියෝග ටික තිබුණාද කියලා අපි අහනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මම ඔබතුමාට ඉදිරිපත් කරනවා පහුගිය ආණ්ඩුවේ අපි එදා හම්බන්තොට වරාය හැදුවා. හම්බන්තොට වරාය හදලා ඒ වරාය හදන අවස්ථාවේ ඉඳලා මේ වරාය කිසි දවසක වැඩ ගන්න පුළුවන් වරායක් නෙවෙයි. මේක සුදු අලියෙක් කියලා පුළුවන් තරම් මේ වරාය විවේචනය කරන තත්ත්වෙට ගිරිච්චා. විශේෂයෙන් අපේ මෙතන නොහිටියත් හිටපු අග්‍ර අමාත්‍යවරයා තමයි වැඩිපුර සහ මේ විපක්ෂයේ දා නියෝජනය කළේ ඒ කාලේ. ඒතර හම්බන්තොට වරාය හදලා ගරු නියෝජ්‍ය කතානායකතුමා හම්බන්තොට වරාය වික්කා. හම්බන්තොට වරාය විකුණලා අපි ලබාගත්තු මුදල ඩොලර් මිලියන් 975යි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා
ගේ රජය යටතේ මම ඒකේ වරාය විෂය භාර අමාත්‍යවරයා හැටියට හිටියේ. $12,975,000,000 විකුණනකොට 2015 ආණ්ඩුව බාර දීලා අපි අපේ අමාත්‍යංශලෙන් ආයිබෝවන් කියලා නැගිටලා යනකොට එක වාරිකයක් හම්බන්තොට වරාය එක වාරිකයක් ගෙවා ගන්න බැරි කමක් තිබුණෙත් නැහැ, වාරික හිඟ කරලා තිබුණෙත් නැහැ. සියලු වාරික ගෙව්වා. සියලු වාරික ගෙවලා වෙනමම ස්ථාවර තැන්පතුක ඩොලර් අමරිකානු ඩොලර් වලින් වෙනමම ගිණුමක් ආරම්භ කරලා තිබුණා. අපි වරායක් හම්බ කරන්නේ ඩොලර්ස් වලින්, අමරිකානු ඩොලර් වලින්. ඒක වෙනම ගිණුමක් ආරම්භ කරලා තිබුණා. ඒ ගිණුමෙන් තමයි මහවාණ්ඩාගාරයට බරක් නොවි වරායෙන් මේ වාර්ෂික ගෙවන මුදල සහ පොලිය ගෙවන්න අවශ්‍ය කරන වැඩපිළිවෙළ. හරි, මේ ආණ්ඩුව ආවා. ඒ කතා පැත්තක තියලා සියල්ලම වරායට භාණ්ඩාගාරයෙන් ලියුමක් ඇව්වා. මිම්මතු ඔබ ගෙවන්න අවශ්‍ය නැහැ මේක. වරායෙන් ගෙවිය යුතු නැහැ වරාය අධිකාරී. මේක භාණ්ඩාගාරයේ බාර ගන්නවා. බාරගෙන $12,975,000 ගන්නවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි $12,975,000 එක ඩොලර් එකක් මේ වෙනුවෙන් ලබාගත්තු ණයවලට නැවත පියවෙන්නේ නැහැ ගරු කතානායකතුමනි. එක ඩොලර් එකක් නැවත පියවෙන්නේ නැහැ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. එතන කොහේ $12,975,000 රටේ ප්‍රශ්නයක් නැතුව නම් අද වගේ එන්නත ගේන්න නැතුව මේ වගේ වසංගතයක් නැත්නම් කොහේ $12,975,000 අපි ඩොලර් බිලියන් 1යි කියලා කියමු. එතන ඊට අමතරව අපේ චම්පික එදා ඇමතිවරයා හැටියට මෙගා පොලිස් ඒ වගේම සංවර්ධන බස්නාහිර සංවර්ධන ඇමතිවරයා හැටියට ගෞරවයෙන් දෙනවා දෙන්න කතා නැහැ.
ඔබතුමා මෙච්චර මේ වරාය ගැන කතා කරානේ ගෝඨාභය රාජපක්ෂ මහත්තයා ප්‍රකාශයක් කරා ඡන්දයට කලින් අපි ආපු ගමන් මේ වරාය ආපහු ගන්නවයි කියලා. ඇයි තාම ගත්තේ නැත්තේ? ඒක පොරොන්දුක් වුණා ජනතාව. දෙක, ඒ වරායේ බංකරින් ලයිසන් එකක් තිබුණා. ඒකේ 115ක් හිමි වුණේ ශ්‍රී ලංකා ආණ්ඩුවට. අපි ඒක දුන්නේ 115. ඒ ඔබතුමාගේ වරාය අධිකාරියට තිබුණේ. ඇයි ගිය අවුරුද්දේ ඕක චීන සමාගමට බංකරින් ලයිසන් එක දුන්නේ? ඒ ඩොලර් අපෙන් හම්බ කරන පංගුවත් ඔබතුමන්ලා චීනයට පරිත්‍යාග කරලා තියෙනවා. ඒක හොරකමක්. ඒකට උත්තර දෙන්න.
ගරු කබීර් රසින් මන්ත්‍රීතුමනි හරිම ලේසි කතාවක් අහනවා දැන් මේ ටිකේ. ඇයි විකුණපු වරාය ගන්න නැත්තේ? ඇයි බැඳුම් කරු හොරු අල්ලන්නේ නැත්තේ? ඇයි පාස්කු මේ අහන්නකෝ. ඉතින් මගේ ඉන්න බෑ. මොකද්දෝ තියෙනවා. එක්ක පෙත්ත බීලා ඉලනේ. එක් මං අහනවා, මේක අහනවා හැමදාම. මේ 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 ජාත්‍යන්තරයත් එක්ක සබදකම් පවත්වන රටක් හැටියට තමුන්නාසල විකුණන්නයි විකුණපුවා අපි ආපු ගමන් ගන්නයි. ඔය කැලෑ නීතිය. හරි පොඩක් ඉන්න. එහෙමනේ කිව්වේ. කියපු තැන පෙන්නන්න මට. දැන් ඔහම ඉන්නකෝ. ඉතින් පොඩක් ඉන්න. මේක බඳින්න වෙනවා දැන්. දැන් වලගේ ඉන්න වෙනවා. දැන් කොහෙද කිව්වේ? මේකේ. කොහෙද කිව්වේ? අරු ගරු කතානායකතුමනි, නැවත ගන්න එක නෙවෙයි අහන්න ඕන. විකුණපු එකට විකුණපු එකේ හොරකමයි, විකුණපු එක ගත්තේ කොමිස් මුදලයි, විකුණපු එකයි කරපු අන්නේ දහජරා වැඩේ ගැනයි තමන්ගේ හෘද සාක්ෂිය. ඒ වෙනුවෙන් තමයි කනගාටු වෙන්න ඕනේ. ඒ වෙනුවෙන් තමන්ගේ කනගාටුව ප්‍රකාශ කරන්න ඕනේ. ඒ දහජරා වැඩේ නොකර හිටියනම් මොකද වෙන්නේ? මම ආවේ ගරු කතානායකතුමනි ඩොලර් බිලියන් එකයි. ඉන් අනතුරුව ගරු කතානායකතුමනි පෝට් සිටියක සම්බන්ධයෙන් අපි බොහොම පැහැදිලිව ලංකාවක රුපියලක් වියදම් කරන්න නැතුව $1.14 billion වැය කරනවා. ඩොලර් බිලියන් 1.4 කොහාට දෙන්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි? මේ අපේ රටට එන්න පළුගල් ගෙරේට මිනිස්සයාට, වාහනේ රණ මිනිහට, කම්කරුවට, මේ රට තුල ආයෝජනය වෙන්නේ මේ පැත්තෙන් $1.14 billion පෝට් සිටිය වරාය විකුණලා ගන්න $2.24 billion වෙච්ච මුදල් මොනවද කරේ? ඒ වෙනුවෙන් කරපු සංවර්ධන කාරණයක් කියන්නේ. ගව් අපි වික්කා, ඒ මුදලින් ගත්ත $1.24 billion මෙන්න අපි මේ සංවර්ධනය කළා, මේ වෙනුවෙන් අපි වියදම් කරා කියලා කියන්නේ. අද නැවත වරායට එවනවා මහ භාණ්ඩාගාරයේ ලියුමක්. නැවත ඒක ඒ ගෙවීමේ වාරික නැවත වරායට ගෙවන්නේ. එදා විකුණන කොටේ වනවා මේක භාණ්ඩාගාරයෙන් ගෙවන්න වගකීම බාර ගන්නවා. දැන් ආපහු වරායට ලිඛිතව වනවා මේක නැවත ගෙවන්න ලෑස්තියි. ඉතින් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මේ ආර්ථිකය එදා දේවල්. හැබැයි මේක කියකේ ඉන්න අපි ලෑස්ති වෙන්නේ නැහැ. ඒ තමුන් ආසලා මේ වරද්ද කරා මේ වරද්ද කරා කියලා. හැබැයි ඒක කියන්න වෙන්නේ අර විදියට අවුස ගන්නකොට. අර විදියට අහනකොට දිව්‍ය ලෝකයෙන් බහැලා අර මෙහෙ බර කියනකොට අපිට ඒක කියන්න වෙනවා සාමාන්‍ය. අපි මොකද්ද මේ අර්බුදයට මූණ දෙන්නේ කොහොමද? මුළු ලෝකෙම මේ ආර්ථික අර්බුදය අද ඉන්නේ. මුළු ලෝකෙම මේකට අහු වෙලා. මේක අපි නෙමෙයි මහ දැවැන්ත රටවල්, යුරෝපා රටවල්, ඒ වගේම එංගලන්තය, ඇමරිකාව, ඒ වගේම දියුණුවමින් පවතින ඉන්දියාව වගේ රටවල් මේ අර්බුදයට මූණ දෙනවා. එතකොට මේ වගේ තත්ත්වයකදී අපි මොකද්ද කළ යුතු වෙන්නේ? මුලින්ම අපේ මිනිස් ජීවිත ආරක්ෂා කරගන්න ඕන. මේ කොවිඩ් තත්ත්වයෙන් මිනිස්සු ජීවත් කරවන්න ඕන. එහෙනම් මොකද්ද අපි කරේ? අධිකාරු ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා බොහොම පැහැදිලිව කිව්වේ ලෝකයේ එකම විසඳුම එන්නත් කරන්නේ නම් අපි ඒකට යමු. අද ලෝකයේ එන්නත් කරන්නේ කරන රටවල් එන්නත නිෂ්පාදනය කරන රටවල් අපි බවා ගිහිල්ලා අද ලංකාවේ අපි එන්නත ලබා දීලා තියෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ විතරක් නෙවෙයි අවුරුදු 20යි අවුරුදු 30යි අතර ඒ වගේම පාසල් දරුවන්ට එන්නත ලබා දීම ක්‍රියාත්මක වෙනවා. අරු නියෝජ්‍ය කතානායකතුමනි හුඟක් වෙලාවට අපි දැක්කා එන්නත හදනකොට කවදාවත් එන්නත ගේන්නේ නැහැ. එන්නත ගෙනාම එන්නත ගහ ගන්න බෑ. ඉතින් මේ නොයෙක් දේවල් කිව්වත් අපි ඒ ජයග්‍රහණය කළා තියෙනවා. ඒ වගේම තමයි අපනයන ආර්ථිකයකට මේ රට වහනවා. දැන්ට අවුරුද්දයි මාස 8කට ආසන්න කාලයක් මේ කොවිඩ් එකත් එක්ක පොරබදනවා මේ රටේ මිනිස්සු. ඒක පොරබදන අවස්ථාවේ අපි අපනයනය මේ සැප්තැම්බර් මාසයේ වෙනකොට අපේ ගරු මුදල් අමාත්‍ය බැසිල් රාජපක්ෂ මැතිතුමා අවුගේ සතිය අපනයන ක්ෂේත්‍රය අපි වෙනදට වැඩිය වැඩි කරගන්න පුළුවන්කමක් ඇති වෙලා තියෙනවා. විශේෂයෙන් අපේ අමාත්‍යතුමා ඉන්නවා බැබිලි කර්මාන්ත අමාත්‍යතුමා. ඒ බැබිලි ක්ෂේත්‍රයේ අද අපනයනය එදා අපි අපේ ඉලක්කයට වැඩිය අද අපි ඉස්සරහට යන්න පුළුවන්කමක් ලැබිලා තියෙනවා. ඒ වගේම ඇඟලුම් කර්මාන්තය, ඒ වගේම මැණික් ක්ෂේත්‍රය මේ හැම දෙයක්ම ප්‍රශ්න ගණනාවක ඉන්නේ. කර්මාශාලාවල් වහන්න වෙනවා. කොවිඩ් තත්ත්වයේ කොවිඩ් පොකුරු හැදෙනවා. මේ අභියෝගය ජය ගන්න වෙනවා. හැබැයි මේ අභියෝගය ජය ගන්නකොට අපේ ඉලක්කයක් තියෙන්න වෙනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ඒ ඉලක්කයට අපි යනවා. මේක අභියෝගයක්. මේ අභියෝගයට අපි ආපහු හැරෙන්න බෑ අපිට. අපි කොවිඩ් එකත් එක්ක ජීවත් වෙන්න වෙනවා. මිනිස්සුන් අපි ජීවත් කරවන්න ඕන. ඒකට අවශ්‍ය වෙන පදනම අපි හදන්න
කැමති
ගරු නියෝජ්‍යක විනාඩියයි. ඒක හදන්න අපි ලෑස්ති ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ වෙනුවෙන් අපි අපේ යුතුයකම සහ වගකීම අපි හරියාකාරව කරනවා. අපි දන්නවා නියෝජ්‍ය කතානායකතුමනි අවසාන වශයෙන් ඔබතුමාට මතකයි අපි ගන්න සමහර තීන්දු ජනප්‍රිය නැහැ. ඒක මට මතකයි ඉතිහාසයේ 2005 එදා අපි මේ රටේ තිබුණු මේ ත්‍රස්තවාදය තුරන් කරන්න කියලා මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා, ආරක්ෂක ලේකම් ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ඇතුළු අපේ රජයේ දා තීන්දුවක් ගත්ත ත්‍රිවිධ හමුදාව. ඒ ගන්න තීන්දුව ගන්න අවස්ථාවේදී බොහොම පැහැදිලිව ගරු නියෝජ්‍ය කතානායකතුමනි ඒ තීන්දුව අරගෙන මුල් මාස 6 අවුරුද්ද විතර යනකොට අපි දැක්කා අපිට වැඩි එල්ටීටී ත්‍රස්තවාදයේ ටිකක් ශක්තිමත් වුණා. අපේ සොල්දාදුව මැරුණා. හුඟක් වෙලාවට අපිට උදේ පාන්දර අහන්න වෙන්නේ අහවල් කඳ උරට ගහලා ආමි එකේ, නේවි එකේ, ඒ වගේම අනිකුත් තැන්වල ගුවන් හමුදාවේ නිලධාරීන් සේවක රණවිරුව මැරලා කියලා. අපි ගම්වලට යනකොට රණවිරුවෙක්ගේ මලකෙදට යනකොට තමුන්නාසේ අපි හැමෝටම එදා දම්පික අනවක අමතුමත් ඒකේ දායක වෙච්ච කෙනෙක් හැටියට අපිට ගම්වල මිනිස්සු බයින්න ගත්තා. යුද්ධයකට අත දෙවුවා කියලා. මිනිස්සු බැන්නා අපිට. මේ මරා ගන්න ලේසි හොඳ වුණ මිනිස්සු කියලා කිව්වා. එදා අපිට මිනිස්සු බැන්නා. අපි ගියාම මලකෙදට ගිහිල්ලා අපි ඔළුව කරබාගෙන ආවා. හැබැයි ටිකෙන් ටික ටිකෙන් ටික ත්‍රස්තවාදයේ කඳවුරු විනාශ වෙනකොට ත්‍රස්තවාදයේ නැති කරනකොට අන්න අර එදා අපිට බැනපු මිනිස්සු එක ආශිර්වාදයක් කරා. පරිවිරුව වෙනුවෙන් බෝධි පූජාව තිව්වා. ආණ්ඩුව දිරිමත් කළා. ඔක්කොම එකහනින් නැගිට්ටා. මාධ්‍ය සහ හැම කෙනාම එකදන හිටියා. එදත් විපක්ෂයේ යම් කොටසක් හිටියා. ගම් කොටසක් විරුද්ධ වුණා. ඒ වගේ අභියෝගයක් මේ තියෙන්නේ. ඒ අභියෝගේ බාර ගන්න අපි ලෑස්ති. මේ ගෝලීය වසංගතයේ අභියෝගෙත් ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා ඇතුළු අපේ රජය බාර ගන්නවා නියෝජ්‍ය කතානායකතුමනි. බාර ගන්නවා විතරක් නෙවෙයි 20යි 22 අවුරුද්දේ සංචාරක ව්‍යාපාරයත් අපි නවතම සරයක් පණ ගන්නවලා මේ රට ආර්ථික වශයෙන් ගොඩනගලා අර එදා බාරගත්තු අභියෝගයේ ජයගත්තා වගේම මේකත් ජය ගන්නවා කියන එක මතක් කරමින් ඔබතුමාට බොහොමත්ම ස්තුතියි වේලාව ලබා දීම සම්බන්ධයෙන්.
ස්තුතියි ඔබතුමාට. ගරු සිරිධරණ මන්ත්‍රීතුමා විනාඩි 14යි.
ගෞරවය பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய மதுவரி கட்டளை சட்டம் மற்றும் வெளிநாட்டு செலாவணி சட்டத்தின் கீழான விதிகள், வெளிநாட்டு செலாவணி சட்டத்தின் கீழான கட்டளைகள், இறக்குமதி மற்றும் ஏற்றுமதி கட்டுப்பாட்டு சட்டத்தின் கீழான ஒழுங்கு விதிகளில் நடைபெறுகின்ற இந்த விவாதத்தின் பொழுது நான் ஒரு முக்கியமான விடயத்தை பதிவு செய்ய விரும்புகின்றேன். மிக முக்கியமாக கடந்த 2021 இந்த வருடம் இந்த மாதம் 12ஆம் தேதி அனுராதபுரம் சிறைச்சாலைக்குள் தனது நண்பர்களுடன் மதுபோதையில் நுழைந்த சிறைச்சாலைகள் முகாமைத்துவம் மற்றும் சிறை கைதிகள் புனர்வாழ்வு அலுவல்கள் ராஜாங்க அமைச்சர் லொகான் ரத்வத்தை அனுராதபுர சிறைச்சாலையில் தடுத்து வைக்கப்பட்டுள்ள தமிழ் அரசியல் கைதிகளை முழந்தாளிட்டு அமரச் செய்ததோடு சுட்டுக் கொள்வேன் என கைத்துப்பாக்கியை வைத்து மிரட்டிய செயல்பாடு இந்த அரசாங்கத்தின் எதேச்சாதிகாரத்தனத்தை வெளிச்சம் போட்டு காட்டும் செயலாகவே அமைந்துள்ளது. சிறைச்சாலைகளுக்கு பொறுப்பான ராஜாங்க அமைச்சர் கொழும்பிலிருந்து அனுராதபுரத்துக்கு ஹெலிகாப்டரில் பயணித்து தனது நண்பர் குலாமுடன் சிறைச்சாலைக்குள் நுழைந்ததோடு அங்குள்ள தமிழ் அரசியல் கைதிகளை மிலேச்சத்தனமாக மனிதாபிமானமற்ற முறையில் நடத்தியுள்ளமை கடும் கண்டனத்துக்குரிய செயலாகும். இச்செயற்பாடானது இந்த நாட்டின் சட்டம், நீதி, இன நல்லிணக்கம் என்பவற்றை கேள்விக்குட்படுத்துவதோடு கடந்த காலங்களில் சிங்கள பௌத்த பேரினவாதிகளால் அப்பாவி தமிழர்கள் மீது கட்டவிழ்த்து விடப்பட்ட இன அழிப்பு சம்பவங்களை மீள நினைவுபடுத்துவதாக அமைந்துள்ளது. 1983 ஆண்டு கொழும்பின் உயர் பாதுகாப்பு சிறைச்சாலையான வெலிக்கடை சிறைச்சாலையில் 53 தமிழ் அரசியல் கைதிகள் சக சிங்கள கைதிகளால் குத்தியும் வெட்டியும் கோரமாக படுகொலை செய்யப்பட்டிருந்தனர். 2000 ஆண்டு 10ஆம் மாதம் 25ஆம் தேதி மத்திய மாகாணத்தின் பிந்துனிவேவ சிறைச்சாலையில் தடுத்து வைக்கப்பட்டிருந்த 27 தமிழ் அரசியல் கைதிகள் சிங்கள காடையர் குழுவினால் படுகொலை செய்யப்பட்டனர். 2012 7 4ஆம் தேதி வவுனியா சிறையில் தடுத்து வைக்கப்பட்டிருந்த முன்னாள் போராளிகளான நிமலரூபன், தில்ருக்ஷன் ஆகிய இரு தமிழ் அரசியல் கைதிகளும் சிறைச்சாலை போலீசாராலும் ராணுவத்தினராலும் அடித்து படுகொலை செய்யப்பட்டிருந்தனர். 2012 ஆம் ஆண்டு தற்போதைய ஜனாதிபதி கோட்டபாய ராஜபக்சே அவர்கள் பாதுகாப்பு செயலாளராக பதவி வகித்த காலத்திலேயே வெலிக்கடை சிறைச்சாலையில் இடம்பெற்ற படுகொலை சம்பவத்தில் 25 கைதிகள் உயிரிழந்தனர். பலர் படுகாயமடைந்தனர். திட்டமிட்ட வகையிலேயே இனப்படுகொலைகள் இப்படுகொலைகள் மேற்கொள்ளப்பட்டிருந்தன. இலங்கை சிறைச்சாலைகளில் வரலாற்றில் சிறைச்சாலை அதிகாரிகளாலும் அவர்களின் அனுசரணையுடனும் ஏராளமான படுகொலைகள் நிகழ்த்தப்பட்டு வந்துள்ளன. அதிலும் குறிப்பாக தமிழ் அரசியல் கைதிகளுக்கு நீதிமன்ற கட்டளைகள் இன்றியே கோரமான மரண தண்டனைகள் சக சிங்கள கைதிகளாலும் காடையர் குழுக்களாலும் சிறைச்சாலை அதிகாரிகளாலும் நிறைவேற்றப்பட்டு வந்துள்ளன. ஆனால் இதுவரை எந்த ஒரு படுகொலைக்குமான நீதி கிடைக்கப்படவும் இல்லை, சம்பந்தப்பட்டவர்கள் தண்டிக்கப்படவும் இல்லை. இவ்வாறான சிறைச்சாலை படுகொலைகள் அனைத்தும் தமிழ் அரசியல் கைதிகளை இலக்கு வைத்து தொடர்ச்சியாக திட்டமிட்டு நடத்தப்பட்டு வந்த நிலையில் சிறைச்சாலைகள் முகாமைத்துவம் மற்றும் சிறைக்கைதிகள் புனர்வாழ்வளிப்பு அலுவல்கள் ராஜாங்க அமைச்சரான லொகான் ரத்வத்தை தமிழ் அரசியல் கைதிகளிடம் மிக மோசமான அதிகார துணியோடு இனவாதத்தை கக்கும் வகையில் நடந்து கொண்டுள்ளமை தமிழ் அரசியல் கைதிகளின் பாதுகாப்பு குறித்த அச்சத்தை அவர்களுக்கும் அவர்களது குடும்பத்தினருக்கும் ஏற்படுத்தியுள்ளது. சிங்களவர்களோடு நல்லிணக்கத்தை வளர்க்கும் செயல்பாடுகளில் தமிழர் தரப்பு இதே சுத்தியோடு ஈடுபட வேண்டும் என வலியுறுத்தி வரும் சர்வதேசம் நல்லிணக்கத்தை அடியோடு ஆட்டங்காண வைக்கும் இத்தகைய இன வன்முறைகள் குறித்தும் தனது கவனத்தை திருப்ப வேண்டும். அதிகாரத்தனம் மிக்க இச்சம்பவத்தை மேற்கொண்ட ராஜாங்க அமைச்சர் சிறைச்சாலை விடயதானத்துக்கு அமைச்சு பொறுப்பை மட்டும் தானாகவே துறந்து ஐநாவினதும் ஏனைய தரப்புகளினதும் அழுத்தங்களை குறைப்பதற்குரிய கபட திட்டம் ஒன்றை செயல்படுத்தியுள்ளார். இது அவருக்கான தண்டனை அல்ல, இந்த நாட்டின் ஜனாதிபதி நீதித்துறையின் சுயாதீனத்தை பேண வேண்டும் என்கிற எண்ணத்தை கொண்டிருந்தால் இச்சம்பவம் தொடர்பில் உடனடி விசாரணைகள் மேற்கொண்டு குறித்த அமைச்சரை அனைத்து பதவிகளிலிருந்தும் நீக்கி முறையான நீதியை நிலைநாட்ட வேண்டும் என வலியுறுத்துகிறேன். குறிப்பாக இதுவரை இந்த அமைச்சர் ஒரு துப்பாக்கியோடு சென்றவர் கைது செய்யப்பட்டிருக்க வேண்டும். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இந்த நாட்டிலே ஒரு சாதாரண மனிதன் ஒரு கைத்துப்பாக்கியோடு அல்லது ஒரு வெடிகுண்டோடு இருந்திருந்தால் இன்று அவன் பயங்கரவாத தடைச்சட்டத்திற்கு கீழே கைது செய்யப்பட்டிருப்பான். ஆனால் இந்த நாட்டினுடைய ராஜாங்க அமைச்சர் கைத்துப்பாக்கியோடு சென்று முழந்தாளிட வைத்து அவர்களுக்கு அந்த துப்பாக்கியை லோட் பண்ணி தன்னுடைய துப்பாக்கி தன்னுடைய சப்பாத்துக்களை நாக்குகளால் நக்குமாறு கூட கேட்டு அச்சுறுத்தி கொலை முயற்சியில் ஈடுபட்டிருக்கிறார். ஏன் இந்த நாட்டிலே இன்னும் அவர் கைது செய்யப்படவில்லை? இது இந்த நாட்டினுடைய நீதியா? ஏன் நடைபெறாமல் இருக்கின்றது? குறிப்பாக 1985 ஆண்டு கிளிநொச்சியில் உள்ள புகையிரத நிலையத்துக்கு முன்னால் பயணம் செய்வதற்காக காத்திருந்த பயணிகளை ஒரு ராணுவத்தைச் சேர்ந்த கிளிநொச்சி ராணுவத்தைச் சேர்ந்த ஒருவர் துப்பாக்கியால் சுட்டு 10 மேற்பட்டவர்களை கொலை செய்தார். இது 1985 நடைபெற்றது. அப்பொழுது விசாரணையிலே சொன்னார்கள், அந்த ராணுவ வீரருக்கு அவர் மனநோய் பாதிக்கப்பட்டவர் என்று. நான் நினைக்கிறேன், லொகான் ரத்வத்தை அன்று ஒரு கைதியை சுட்டிருந்தால் இன்று இந்த அரசாங்கம் சொல்லி இருக்குமா இவரும் ஒரு மனநோய் பாதிக்கப்பட்டவர் என்று? மனநோய் பாதிக்கப்பட்ட நிலையில் தான் லொகான் ரத்வத்தை அந்த சிறைச்சாலைக்கு சென்றாரா? தயவு செய்து இந்த அரசாங்கம் முதலிலே இதை உணருங்கள். மிக முக்கியமாக இவ்வளவும் இந்த நாட்டிலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற பொழுது ஜனாதிபதி ஐக்கிய நாடுகள் சபையிலே உரையாற்றுகிறார். நாளை அவர் அங்கு சென்றிருக்கிறார். நேற்றைய தினம் அவர் ஐக்கிய நாடுகள் சபையினுடைய பொதுச் செயலாளர் அண்டனியோ குட்ரோஸ் அவர்களை சந்தித்து கதைத்திருக்கிறார், பேசியிருக்கிறார், விடயங்களை சொல்லியிருக்கிறார். அவர் அங்கே சொல்லுகிறார், காணாமல் போனவர்களுக்கு நாங்கள் மரணச் சான்றிதழை வழங்குகிறோம் என்று. இந்த நாட்டிலே காணாமல் ஆக்கப்பட்டவர்கள் என்றால் வலிந்து காணாமல் ஆக்கப்பட்டவர்கள். இவர்கள் 2008-2009 ஆண்டுகளில் வடக்கிலே குறிப்பாக யாழ்ப்பாணம் தவிர்ந்த, அதிலும் யாழ்ப்பாணம் வடமராட்சி கிழக்கு தவிர்ந்த கிழக்கிலே இருந்த மக்களும் இங்கே முள்ளிவாய்க்கால் வரை வந்தார்கள். மன்னார், வவுனியா, முல்லைத்தீவு, கிளிநொச்சி என மக்கள் கலைக்கப்பட்டு முள்ளிவாய்க்கால் வரை கொண்டு செல்லப்பட்டார்கள். 400,000 மேற்பட்ட மக்கள், அவர்களோடு வந்தவர்கள் பலர் தங்களுடைய பிள்ளைகளை, கணவன்மாரை, தங்களுடைய தாய் தந்தையர்களை கண்கண்ட சாட்சியமாக ஓமந்தையிலே வைத்து ஒப்படைத்தார்கள். ஓமந்தையிலே கண்கண்ட சாட்சியமாக ஒப்படைக்கப்பட்டவர்களுக்கு மரணச் சான்றிதழ் தான் இந்த நாட்டினுடைய அதியுத்தம ஜனாதிபதியினுடைய விடையா? அப்படி என்றால் இந்த நாட்டிலே கைது செய்யப்பட்டவர்கள் எல்லாம் கொலை செய்யப்பட்டு விட்டார்களா? அவர்களுக்கு என்ன நடந்தது? ஒப்படைக்கப்பட்டவர்களுக்கு என்ன நடந்தது? இன்றும் கூட கிட்டத்தட்ட 60 மேற்பட்ட அப்பாக்களும் அம்மாக்களும் தங்களுடைய பிள்ளைகள் வருவார்கள் என்ற ஏக்கத்தோடும் வேதனையோடும் இறந்திருக்கிறார்கள். இதனை விட 1,000,000 தாய் தந்தையர்கள் இன்றும் காத்துக் கொண்டிருக்கிறார்கள் தங்களுடைய பிள்ளைகளின் வருகைக்காக, தங்களுடைய உறவுகளின் வருகைக்காக, தங்களுடைய குடும்பத்தினுடைய வருகைக்காக. ஆனால் இந்த அதியுத்தம ஜனாதிபதி, இந்த நாட்டினுடைய ஜனாதிபதி வெளிநாட்டிலே சென்று ஐக்கிய நாடுகளுடைய சபையின் செயலாளருக்கு குறிப்பிடுகிறார், நான் மரணச் சான்றிதழை கொடுக்கிறேன் என்று. ஆனால் இதே அரசாங்கம், இன்றைய நாட்டின் ஜனாதிபதி கோட்டபாய ராஜபக்சே அவருடைய அண்ணா மஹிந்த ராஜபக்ச, அப்பொழுது இருந்த பேங்கிமுன் ஐக்கிய நாடுகள் சபையினுடைய செயலாளருக்கு சொன்னார், நாங்கள் நீதி வழங்குகிறோம் என்று, நாங்கள் இந்த நாட்டிலே நீதியை நிலைநாட்டுகிறோம் என்று பொறுப்பு கூறுகிறோம் என்றார். ஆனால் இதுவரை எதுவும் நடக்கவில்லை. ஆகவே கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இந்த நாடு ஒரு மிக மோசமான நிலையிலே இந்த மக்களை ஒரு பிழையான வழியிலே கொண்டு செல்ல முனைகிறது. நாங்கள் இந்த நடுத்தருவிலே விடப்பட்டிருக்கிறோம். குறிப்பாக 2008 கிளிநொச்சியிலே இருந்த மக்கள் இதே ஐக்கிய நாடுகள் சர்வதேச நிறுவனங்களுக்கு முன்னால் சென்று நீங்கள் போக வேண்டாம் என்று கைகளை கூப்பி அழுதார்கள், கண்ணீர் விட்டு அழுதார்கள். எங்களை படுகொலை செய்வார்கள், எங்களை இந்த இலங்கை அரசாங்கம் கொல்ல போகிறது, தயவு செய்து போகாதீர்கள் என்று கேட்டார்கள். இதனைத்தான் இந்த சபையினூடாக இப்பொழுது இருக்கின்ற ஐக்கிய நாடுகள் சபையினுடைய பொதுச் செயலாளர் அண்டனியோ குட்ரோஸ் அவர்களுக்கு நான் ஒரு வினயமாக முன்வைக்கிறேன். அப்பொழுது பேங்கி முன்றிருந்தார், எங்களுடைய மக்கள் கண்ணீரோடு கேட்டார்கள், போகாதீர்கள், போகாதீர்கள், எங்களை காப்பாற்றுங்கள் என்று. ஆனால் எங்களை நடுத்தருவிலே விட்டு சென்ற ஐக்கிய நாடுகள் சபையினுடைய ஒவ்வொரு பன்னாட்டு நிறுவனங்களும் பொறுப்பு சொல்ல வேண்டும், இந்த நடந்தது என்பதை ஆராய வேண்டும். அதனால் தான் இன்று இந்த மண்ணிலே இந்த மக்கள் கேட்கிறார்கள், எங்களுக்கு ஒரு சர்வதேச ரீதியான ஒரு வெளிப்படையான நீதி விசாரணை வேண்டும். ஏனென்றால் சர்வதேச நிறுவனங்களை வலுக்கட்டாயமாக இந்த அரசு அனுப்பியது, நீங்களும் எங்களை நடுத்தரவிலே விட்டு சென்றீர்கள், நாங்கள் இன்று அனாதைகளாக கொல்லப்பட்டோம், பலர் பாதுகாப்பு வலயம் என்று செல்லுங்கள், நீங்கள் அங்கே சென்று நில்லுங்கள் என்று அரசாங்கம் அறிவித்த அறிவித்தல்களை கேட்டு சென்ற பொழுது பராஜ் குண்டுகளாலும் கொத்தணி குண்டுகளாலும் பொஸ்பரஸ் குண்டுகளாலும் எங்களுடைய மக்கள் படுகொலை செய்யப்பட்டார்கள், இனாளிப்பு செய்யப்பட்டார்கள். இந்த நாட்டிலே உலக பந்திலே 21st இறுதியில், 20th இறுதியில், 21st ஆரம்பத்தில் உலகம் வெட்டி தலைகுனிய கூடிய அளவிற்கு ஒரு பாரிய இனப்படுகொலை இந்த மண்ணிலே இலங்கையிலே குறிப்பாக வடக்கில் முள்ளிவாய்க்காலே நடைபெற்றது. இதனை உலகம் ஏற்றுக்கொள்கின்றது. அவ்வாறான ஒரு சூழலில்தான் இன்று ஐக்கிய நாடுகள் சபை கூட மாறிவிடுமோ என்கிற ஒரு அச்சம் எங்களுக்கு உண்டு. நாங்கள் ஒவ்வொரு தலைவர்களும் வருகிற பொழுது தருகிற ஒவ்வொரு உறுதிமொழிகளை நம்புகிறோம், அந்த தலைவருடைய உறுதிமொழிகளால் ஏதோ நடக்கும் என்று நினைக்கிறோம். ஆனால் எதுவும் நடக்கவில்லை. கௌரவ பிரதி சபாநாயகர்களே, இந்த நாடு ஜனநாயகத்தை மதிக்கின்ற நாடு என்று நீங்கள் சொல்கிறீர்கள், இந்த நாடு நீதியான நாடு. அப்படி என்றால் இந்த நாட்டில் என்ன நடந்திருக்கிறது? ஜனாதிபதி சொல்கிறார், நாங்கள் கொம்பன்சேஷன் கொடுத்திருக்கிறோம் அந்த மக்களுக்கு, இழந்து போன உயிர்களுக்கு, வலிந்து காணாமல் ஆக்கப்பட்ட உறவுகளுக்கு கொம்பன்சேஷன் தானா அவருடைய அந்த இழப்பீடு தானா அவருடைய நியதி? அதுதானா விடை? அதுதானா இந்த நாட்டினுடைய நீதி? தயவு செய்து சர்வதேச சமூகமே, நீங்கள் ஆப்கானிஸ்தானிலே அந்த மக்கள் கதறி அழுகிற பொழுது விமானம் விட்டு ஏற்றுகிறார்கள், சர்வதேச ஊடகங்கள் அதனை வெளியிலே கொண்டு வருகின்றன, ஆனால் நாங்கள் கொல்லப்பட்ட பொழுது, நாங்கள் கொத்து கொத்தாக கொல்லப்பட்ட பொழுது சர்வதேச சமூகம் மௌனம் காத்தது. எங்களுக்கு யாரும் விமானம் அனுப்பவில்லை, எங்களுக்கு யாரும் கப்பல் அனுப்பவில்லை. நாங்கள் இலங்கை ராணுவத்தாலும் இலங்கை படைகளாலும் நாங்கள் படுகொலை செய்யப்பட்டோம். அப்பொழுது இந்த நாட்டின் இன்றைய ஜனாதிபதி, அன்றைய பாதுகாப்பு அமைச்சின் செயலாளர் கோட்டபாய ராஜபக்சே தான் இவ்வளவு விடயங்களுக்கு தலைமை வகித்தார். ஆகவே இன்றிருக்கிற சர்வதேச சமூகம் இதனை ஒரு நேரான வழியிலே, நேர்த்தியான வழியிலே சிந்திக்க வேண்டும். நேர்மை, நீதி கிடைக்க வேண்டும். அது எங்கள் மக்களுக்கானதாக இருக்க வேண்டும். பாதிக்கப்பட்டவர்கள் நாங்கள். நாங்கள் கொல்லப்பட்ட பிற்பாடு நீங்கள் கேட்கிறீர்கள், நாங்கள் உள்ளக விசாரணை செய்கிறோம் என்று. நாங்கள் இங்கே விசாரிப்பதற்கு தமிழர்கள் தயாராக வேண்டும் என்று நான் கேட்கிறேன். சுட்டவர்கள் நீங்கள், பொஸ்பரஸ் குண்டுகளை வீசி கொலை செய்தவர்கள் நீங்கள், கொத்தணி குண்டுகளை வீசி கொன்றவர்கள் நீங்கள், 400,000 மக்கள் இருக்கும் பொழுது 70,000 பேர் தான் இருக்கிறார்கள் என்று உணவு அனுப்பியவர்கள் நீங்கள், பட்டினியால் கொல்லப்பட்டவர்கள் நாங்கள், குழந்தைகள் கஞ்சிக்காக வரிசையில் நிற்கிற பொழுது கொல்லப்பட்டது நாங்கள், செய்தது கொலைகள் அனைத்தும் நீங்கள். நீங்களே திரும்ப விசாரிப்பதென்றால் அது என்ன நியாயம்? கொலையாளியே தான் செய்த கொலைகளை விசாரிப்பதென்றால் இதுதான் இந்த உலகத்திலே நியதியா? இதுதான் நீதியா? ஆகவே இந்த நீதியை நாங்கள் கேட்கவில்லை. நாங்கள் கேட்பது ஒரு சுயாதீனமான, நியாயமான, அந்த மக்கள் நம்பக்கூடிய, இங்கு நடந்த கொலைகள் நிரூபிக்கப்படக்கூடிய வகையில் நேர்த்தியான ஒரு விசாரணை தேவை. அந்த விசாரணை ஒரு சர்வதேச விசாரணையாக இருக்க வேண்டும். எங்கள் மக்கள் நம்பக்கூடியதாக இருக்க வேண்டும். யார் பாதிக்கப்பட்டார்களோ, யார் இந்த யுத்தத்திலே அழிக்கப்பட்டார்களோ, யார் இந்த யுத்தத்தால் முழுமையாக சேதமாக்கப்பட்டார்களோ, யாருடைய சொத்துக்கள் அழிக்கப்பட்டு இந்த மக்கள் தெருவுக்கு வந்தார்களோ, அவர்களுக்கு ஒரு நீதி கிடைக்க வேண்டும். அதனால் நீங்கள் விசாரிப்பதில் விசாரணை. இந்த ஜனாதிபதி பொதுச் செயலாளர் அன்டோனியோ குட்ரஸ் அவர்களுக்கு சொல்வது போல, நாங்கள் உள்ளக விசாரணையை மேற்கொள்கிறோம், இங்கேயே விசாரிக்கிறோம் என்பது ஒரு நீதியான விசாரணை அல்ல. நாங்கள் கேட்பது, நாங்கள் பாதிக்கப்பட்ட, நாங்கள் வலிந்து காணாமல் ஆக்கப்பட்ட எங்கள் மக்கள், இன்றும் அரசியல் கைதிகளாக இருக்கின்ற எங்கள் உறவுகள், எங்களுடைய அழிக்கப்பட்ட சொத்துக்கள் இன்றும் மீள முடியாமல் நாங்கள் திணறிக்கொண்டிருக்கிற இந்த சூழலில் எங்களுக்கு தேவை ஒரு சர்வதேச விசாரணை. அது இங்கு ஒரு இன அழிப்பு நடைபெற்றது என்பதை மிக தெளிவாக சொல்லுகின்ற ஒரு விசாரணையாக அது இருக்க வேண்டும் என்பதைத்தான் நான் இந்த இடத்தில் வலியுறுத்துகிறேன். மிக முக்கியமாக அன்புக்குரிய கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, நான் இன்னும் ஒரு விடயத்தை இந்த இடத்தில் குறிப்பிடுகின்றேன். அண்மையிலே யாழ்ப்பாண பல்கலைக்கழக மாணவன் சிதம்பரநாதன் இளங்குன்றன் அவர்கள் யாழ்ப்பாணத்திலே மர்மமான முறையிலே கொலை செய்யப்பட்டிருந்தார். அந்த கொலையை தற்கொலை என தீர்ப்பளித்திருந்தார்கள். அவருடைய சகோதரன் ஜெகதீஸ்வரன், மாதா கோவில் வீதி துண்ணாலை வடக்கு கரவட்டியைச் சேர்ந்த ஜெகதீஸ்வரன் எனக்கு அளித்த கடிதத்தை நான் இந்த இடத்திலே வாசிக்கிறேன். எனது சகோதரன் சிதம்பரநாதன் இளங்குன்றன் கொலை தொடர்பானது. எனது சகோதரன் சிதம்பரநாதன் இளங்குன்றன் அவர்கள் யாழ்ப்பாண பல்கலைக்கழகத்தின் மருத்துவ பீடத்தில் 3 வருட மாணவனாக கல்வி கற்று வந்த நிலையில் கடந்த 2020 11-17 அன்று அவர் கோண்டாவில் கிழக்கில் உள்ள வெண்ணியசிங்கம் வீதியில் வாடகைக்கு தங்கியிருந்து கல்வி கற்று வந்த வீட்டின் அறையில் கொலை செய்யப்பட்டு தூக்கிலிடப்பட்டார். இக்கொலையானது வெளிநாட்டில் உள்ளவர்களினால் இங்குள்ள வன்முறை குழுக்களை கொண்டு செய்யப்பட்டுள்ளது. போலீசார் இதனை மூடி மறைத்து தற்கொலை என முறைப்பதற்கு முயல்வதுடன் இது சம்பந்தமான எந்த நடவடிக்கைகளையும் மேற்கொள்ளவில்லை. இது கொலை என்பதற்கு ஆதாரமாக 2021-11-17 அன்று பிற்பகல் 1 மணிக்கு கதவு திறக்கப்பட்ட போதுதான் அவர் இறந்தமை தெரிய வந்தது என வீட்டின் உரிமையாளர் நீதிமன்றத்தில் சாட்சியம் வழங்கியுள்ளார். ஆனால் 2020-11-17 அன்று முற்பகல் 10:30 சுவிஸ் நாட்டிலிருந்து இயக்கப்படும் ஒரு சமூக வலைதளத்தில் சமூக செய்தியாக இது வெளியாகியுள்ளது. அதாவது துண்ணாலை வடக்கு பகுதியைச் சேர்ந்த யாழ் பல்கலைக்கழக மருத்துவ பீட மாணவன் ஒருவர் கோண்டாவில் வெண்ணியசிங்கம் வீதியில் தங்கியிருந்து கல்வி கற்று வந்த நிலையில் தவறான முடிவு எடுத்து தற்கொலை செய்துள்ளார் என்ற செய்தி வெளியாகியுள்ளது. ஆகவே கொலையாளர்களின் ஊடாக இந்த செய்தி சென்றுள்ளது. எனவே ஐயா, தாங்கள் இந்த கொலையினை பாராளுமன்றத்துக்கு கொண்டு சென்று பாராளுமன்றின் மூலமாக முறையான விசாரணை மேற்கொள்வதற்கு நீங்கள் உதவ வேண்டும் என்று கேட்கிறார்கள். ஆகவே கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இது ஒரு கொலை. இதனை பிரதமர் அலுவலகம் முன்னெடுத்திருப்பதாக அறிகிறோம். ஆனால் இதனை தயவு செய்து இந்த கொலைக்கு நீதி கிடைக்க வேண்டும். அந்த குடும்பம் இயங்கிக் கொண்டிருக்கிறது. அந்த இறந்தவருடைய சகோதரன் இவ்வாறு தெரு தெருவாக அலைந்து திரிகிறார், பல பேரிடம் கடிதம் எழுதி கேட்கின்றார். இது நடைபெற்ற இந்த ஒரு மருத்துவ பீட மாணவனை எவ்வளவு கஷ்டப்பட்டு வேதனையோடு அந்த குடும்பம் வளர்த்திருக்கும். அந்த ஏழை குடும்பத்தினுடைய கண்ணீருக்கு இந்த உயர்ந்த சபையின் ஊடாகவாவது ஒரு நீதி கிடைக்க வழி செய்யுங்கள் என்று கூறி நிறைவு செய்கின்றேன்.
Order please, first of all, criteria that you have already sent us about to get it on level.